સ્વામિનારાયણ રે સ્વામિનારાયણ રે. ત્રીજું વાંચી નાખીએ જો. સંત 1882 ના કાર્તકવદી એકાદશી ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વડતાલ મધ્ય શ્રી લક્ષ્મીનારાયણના મંદિરમાં સિંહાસન ઉપર બિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે ગુલાબના પુષ્પના હાર ધારણ કર્યા હતા અને મસ્તકને વિશે પાઘમાં તોરા બિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ સમસ્ત મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે આપણા ઉદ્ધવ સંપ્રદાય વિશે જ્ઞાન વૈરાગ્ય ધર્મ અને વૈરાગ્ય જ્ઞાન વૈરાગ્ય ધર્મ અને ભગવાનની ભક્તિ એ ચાર વાના જેમાં હોય તે એકાંતિક ભક્ત કહેવાય અને આપણા સત્સંગમાં મોટો કરવા યોગ્ય પણ તે જ છે અને એ ચાર સંપૂર્ણ ન હોય ને એક જ મુખ્યપણે કરીને હોય તો પણ ત્રણ જે બાકી રહ્યા તે એકના પેટામાં આવી જાય એવું એક કયું સાધન છે? ત્યારે ગોપાળાનંદ સ્વામીએ તથા મુક્તાનંદ સ્વામીએ કહ્યું, જે હે મહારાજ, એવો તો એક ધર્મ છે, તે ધર્મ હોય તો ત્રણેય તે પુરુષમાં આવે. મહારાજ બહુ અજોડ વાત કરી. મહારાજ કે આપણા સંપ્રદાય મોટેરો કરો યોગ્ય કોણ છે? તો કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ જેની અંદર ચારે વસ્તુ છે એ મોટેરો કરવા યોગ્ય છે. ધર્મનું પાલન પણ યથાર્થ છે, ભગવાનનું સ્વરૂપનું જ્ઞાન પણ યથાર્થ છે, જગત તખી મન ઉખડેલું વૈરાગ્ય પણ યથાર્થ છે, ભગવાનમાં લગાવરૂપ ભક્તિ પણ યથાર્થ છે. મહારાજ કે સંપ્રદાયની અંદર મોટેરો કરવા યોગ્ય છે. પણ ભક્તો આપણા સંપ્રદાયની અંદર જ્યારે બહુ દ્રષ્ટિ નાખીએ ત્યારે ખ્યાલ આવે કે મહદઅંશે સંપ્રદાયમાં આ ચારમાંથી એક ન હોય ને, ચારમાંથી એક ન હોય, ધર્મ ન હોય, જ્ઞાન ન હોય, વૈરાગ્ય ભક્તિ ન હોય, એને જ મહંત બનાવેલો. તમે જોજો, બધા મંદિરના ચેરમેન તપાસો, એક એક મંદિરના મહંતોને ગોતી લો તમે, એક એક મંદિરના કોઠારી ગોતી લો, ત્યારે તમને ખબર પડશે કાં તો ગજબ થાય એમ. પછી આપણે કે દુઃખ આવ્યું, દુઃખ ના હતી શું થાય બીજું કહો. એક એક વસ્તુનું તમે નિરૂપણ જુઓ તો તમને નાનું મંદિર હોય કે મોટું મંદિર હોય પણ એની અંદર જે મોટેરો કર્યો છે એની તમે તપાસ કરશો તો બહુ અવલોકન સ્પષ્ટ થશે. ચારમાંથી એક જેની અંદર નથી, ચારે જેને વિદાય લીધી છે એ જ મોટો થયો અને હવે તો પોઝિશન એવી થઈ કે હવે એ બીજાને મોટો થવા દે એમ પણ નથી. હવે એ સાઈડ કાપવા દેવી પોઝિશન પણ નથી. એક સાધુ મને કહેતા, મને કે સ્વામી પહેલાં અમારામાં કેવું હતું કે ખબર? મેં કેવું હતું, મને 4-5 વર્ષ પહેલાં વાત કરી. એ કે અમારામાં પહેલાં એવું હતું, ફલાણા સ્વામી કથા કરીને એવો મારા શિષ્યને કથા કરતો કરવો છે, એવા સંકલ્પ હતા એમ, કે આવો જ્ઞાની કરવો છે એવા સંકલ્પ ગુરુજન હોય એને રહેતા એમ. જોકે ભક્તો, એ સંકલ્પ પણ હું તો એમ સમજું છું મધ્યમ કક્ષાનો સંકલ્પ છે, શ્રેષ્ઠ કક્ષાનો સંકલ્પ નથી એમ. મારા શિષ્યને મોટો વક્તા કરું, મોટો જ્ઞાની કરું કે મોટો ગાયક કરું, મોટો સંગીતકાર કરું, એ પણ મધ્યમ કક્ષાનો વિચાર છે, એ શ્રેષ્ઠ કક્ષાનો વિચાર તો નથી જ. શ્રેષ્ઠ કક્ષાનો વિચાર તો એને જ કહેવાય કે મારો શિષ્ય એવો થાય એના હૃદયમાં ભગવાન સિવાય કાંઈ જ ન રહે, એ શ્રેષ્ઠ વિચાર છે. પણ તેમ છતાં એને તો એ સારું લાગ્યું, એ કે સ્વામી અમારામાં આવું હતું એમ, પણ હવે એવું રહ્યું નથી. મેં કીધું હવે કેવું થયું? મને તે કહેતા એટલે મનમાં થયું આવા વિચાર કરતા છે, મારો શિષ્ય મોટો વક્તા થાય, મોટો વિદ્વાન થાય, મોટો કથાકાર થાય, એમાં મહાનતા સમજતા છે. હજી તો હું એ જ વિચાર કરતો હતો તેણે બીજું પશુ નિરૂપણ કર્યું. પણ મને કે હવે સ્વામી એવું નથી, હવે તો વિચારે છે કે મારો શિષ્ય એની અંદર એવા કેમ ગુણા, ફલાણા મંદિરનો ચેરમેન થાય, આ મંદિરનો મહંત બને, કોઠારી બને, બસ એના સંકલ્પ થાય. અને પછી કોઈક મહંત હોય, કોઈક ચેરમેન હોય, એને જોઈને પરસ્પર વખાણ કરે, જો ઓલાને શિષ્ય ચેરમેન થઈ ગયો કે તું જે નથી, એટલે કરે દાખલો તો ચેરમેન થઈ જા. ભક્તો આ કેટલી બધી કરુણતા કહેવાય, કેટલી બધી કરુણતા કહેવાય. ખરેખર જીવનની મહાનતા ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ વત્તે જ હોઈ શકે. બાકીના બધા જ ઉપચારો, બધા જ ઉપચારો, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિના તમામ ઉપચારો એ કદી પણ સુખ આપનાર નીવડે, ની દુઃખ આપનાર જ નીવડે. ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ જીવાત્માને પરમ શાંતિ પાથરી શકે, પરમ શાંતિ પાથરી શકે. માનવ મુમુક્ષની અંદર ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિની અંદર કંઈ કચાશ છે તો પોતાના હૃદયમાં એમ હોવું જોઈએ કે મારે પૂર્ણ કરવા છે, પણ દુઃખની વાત એ છે કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એમાં કચાશ છે તો દુઃખની વાત છે, પણ એથી મોટી દુઃખની વાત એ છે કે હજુ એ જે કચાશ છે એની એને દુઃખ પણ નથી. આમ કે મારી અંદર ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિની અંદર કચાશ છે, એનું દુઃખ પણ નથી, એથી મોટા દુઃખની વાત કહેવાય. મુમુક્ષની અંદર પહેલા તો એ તાન હોય, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ પૂર્ણ જ મારાની અંદર હોવો જોઈએ, અને એના માટે રાતથી દાખલો કરતો હોય, રાતથી દાખલો કરો તેમ છતાં એક કચાસ રહેતો હતી એ વાતનું એને દુઃખ હોવું જોઈએ કે હું કેમ ન પહોંચી શક્યો. આ હું અને આ બંને સાથે ત્યાગાશ્રમ આવ્યા હતા, હું અને આ હરિભગત સાથે સંસાર છોડીને એકી હારે આપણે બીજા બીજેથી ત્યાગ કરીને એકી સાથે ગ્રસ્ત આશ્રમની અંદર આપણે હરિભગત થયા હતા, એકી સાથે બંને પ્રવેશ કરો, એની અંદર બધી જ વસ્તુ આવી, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ પાંચે વર્તમાન અંદર અડીખમ બની શક્યો. મારી અંદર આટલી કેમ કસરે ગઈ, આ મારી ખોટ છે, આ ખોટ મારે ટાળી જ જોઈએ, એને જો આમ થયું મને કેમ ન થાય. એવો જે મુમુક્ષન હૃદયમાં ઉમંગ હોય એ મુમુક્ષ અવશ્ય મેવ આગળ વધી શકે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિની અંદર પારંગત બની શકે. જેને પોતાની ખોટ બાજુ દ્રષ્ટિ હોય, અખંડ જેને એ બાજુ દ્રષ્ટિ હોય એ જ વ્યક્તિ આગળ વધી શકે. અને મનમાં અખંડ તાન હોય કેમે કરીને પણ એ પોઝિશન મારે નિર્માણ કરી. સત્સંગમાં લખ્યું તૃતીય પ્રકરણમાં મહારાજે જયા અને લલિતા બે બહેનોને પોતાનું સ્વરૂપ પૂજવા માટે આપ્યું, અને થોડા દાડા થયા ને તો લલિતાબેનને મહારાજ મૂર્તિમાંથી પ્રગટ થઈને દર્શન મળ્યા દેવા, એ કોઈને ખબર નહોતી, પણ થોડો સમય વધારે વ્યતીત થયો એમાં મોટી બાને ખબર પડી ગઈ કે લલિતાને મહારાજ મૂર્તિમાંથી પ્રગટ થઈને પ્રત્યક્ષ દર્શન આપ્યા છે, મને આપતા નથી. જયાબાને બહુ મનમાં દુઃખ થયું, મનમાં એમ થયું આહા, મહારાજે મને લલિતાબેનને બંનેની એક જ દિવસે પોતાનું સ્વરૂપ પૂજવા માટે આપ્યું, અને આજ લલિતાબેનને મહારાજ પ્રગટ થઈને દર્શન આપે અને મને ન આપે, મારી અંદર ખોટ કહેવાય, આ ખોટ મારે ટાળવી જોઈએ, મને કેમ દર્શન ન આપે. આમ માનીને મંડ્યા એવા મંડ્યા, છ મહિના ન થયા ને ત્યાં તો પ્રગટ મહારાજ અને મૂર્તિમાંથી પ્રગટ થઈને દર્શન મળ્યા દેવા. પણ ક્યારે એને એમ સમજાણો, ત્યારે માણસને તો બે રીતે માણસ વિચારતો હોય, થિંકિંગ કરતો હોય છે. માનો એક સરીખા બે છે, એમાં એક જણ જ્યારે શ્રેષ્ઠ બની જાય ત્યારે ડાહ્યો મુમુક્ષ આવો વિચાર કરે, એ ત્યાં પહોંચે હું કેમ ન પહોંચ્યો, મેં ક્યાં ગાફલાઈ રાખી, મેં ક્યાં કસર રાખી, ક્યાં હું બે સાવધાન રહ્યો કે જેને કારણે એ જ્યાં પહોંચી શક્યો જ્યાં હું ન પહોંચી શક્યો. આ શુદ્ધ મુમુક્ષનું લક્ષણ છે. અને શુદ્ધ મુમુક્ષતામાં જો કચાસ હોય તો એ બીજો રસ્તો પકડે, એ કેમ એટલો બધો આગળ ગયો, ગમે તેમ કરીને પણ એને હેઠો ઉતારું, મારા લેવલનો કરી દઉં કે જેથી કરીને કોઈ બે જણા વધારે અને માને નહીં. પણ એ શુદ્ધ મુમુક્ષનું લક્ષણ નથી, એટલી અશુદ્ધતા છે. કોઈના ગુણને જોઈ, કોઈના ગુણને સાંભળી અને હૃદય પ્રસન્ન ન થાય, કોઈના ગુણને સાંભળી એવા ગુણ મારી અંદર આવે એવો હું દાખલો કરું એવો સંકલ્પ જેને ન થાય એની અંદર એટલી અશુદ્ધતા છે. જે ગુણને સાંભળીને મનમાં એમ થાય મારી અંદર પણ એવા ગુણ આવવા જોઈએ, હું સમ્યક દાખલો કરીશ અને અવશ્ય મેં એવા ગુણને પ્રાપ્ત કરી શકીશ, એવા જેને સંકલ્પ ઉઠે અને એવા સંકલ્પ ઉઠીને દાખલો જે શરૂ કરી દે, શુદ્ધ મુમુક્ષનું લક્ષણ છે, એ શુદ્ધ મુમુક્ષનું લક્ષણ છે. અને એ જ આગળ જઈ શકે, એ જ આગળ જાય, નતર મુમુક્ષ આગળ જવાને બદલે નીચે ઉતરતો જાય, નીચે ઉતરતો જાય, નીચે ઉતરતો જાય. અને મહદઅંશે શુદ્ધ મુમુક્ષતાવાળા લક્ષણ ઓછા જોવા મળે. તમે વ્યાપક દ્રષ્ટિ નાખો તો નરસિંહ મહેતા જ્યારે ભગવાન ભજવા માટે કટિબદ્ધ બન્યા ને તો એને ભાન એવો સંકલ્પ ન થયો, નરસિંહ મહેતાને જો કેદારો ગાઈને ભગવાન દર્શન દે મને શું વાંધો, એક માની કુખમાં જ બે આળોટીને મોટા થયા છે તો મને કેમ દર્શન ન આપે, એવો સંકલ્પ ન થયો. થયો જો હોત તો એને પણ દર્શન થાત, તો એને પણ દર્શન થાત, પણ એવો સંકલ્પ ન થયો અને કેમે કરી નરસિંહ મહેતા પરેશાન થાય એવો સંકલ્પ થયો, તો આજે નરસિંહ મહેતાનું નામ જય જયકારને પામી ગયું. અને એના ભાઈની સામે માણસ વિચારે તો પણ જરાક મનની અંદર ઘૃણા વર્તે. એકની તમને અનેક ઇતિહાસ જોવા મળશે. બાઈ મીરા જયારે ભજન કરતા હોય ત્યારે બાઈ મીરાના ભજનને કરતા જોતાની સાથે એના સગા સંબંધીમાંથી કોઈને સંકલ્પ ન થયો કે બાઈ મીરા આવું ભજન કરી શકે, અમે કેમ ન કરી શકીએ, અમારથી થાય જ એમ અને મારે કરવું છે એવો વિચાર કોઈ ન કર્યો. એટલે બાઈ મીરાના પરિવારમાં મીરાબાઈ સિવાય કોઈ હરિભગત થયા હોય, માને કોઈ વૈષ્ણવ થયો, કોઈ ઇતિહાસ લખાણો નહીં. તમે વિચારો, જે રજવાડામાં મીરાબાઈ આખી દુનિયા જેનું નામ સાંભળતા મસ્તક ઝુકાવી દે, એ મીરાબાઈ જે જગ્યાએ રહ્યા, જે જગ્યાએ ભજન કર્યું, એ રાણો કે રાણાનો કોઈ પરિવાર પણ, કોઈ પણ બાય મીરા અનુસાર જીવન જીવ્યા હોય અથવા તો ભગવાનના એકાંતિક ભક્ત થયા હોય, કોઈ ઇતિહાસ નો લખાણ હોય, એટલે બહુ કઠણ છે. એ તો શુદ્ધ મુમુક્ષુનું કામ છે, એ તો જયાબેન જેવાનું કામ છે કે લલિતાને દર્શન થાય મને કેમ ન થાય, એમ ક્યાં હું થાપ ખાઈ જાઉં છું, ક્યાં મારી ભૂલ છે, ક્યાં મારી મિસ્ટેક છે, ક્યાં મારી બે સાવધાની છે કે જેને કારણે મારા જીવનમાં કસર રહી. એ તો જયાબેન જેવા વિચાર કરી શકે, એવો જે વિચાર કરે એના પર ભગવાન રાજીના રેડ થઈ જાય અને એને તો પછી લક્ષ્ય બની જાય, બસ એ નિશાન પાડે છૂટક્યો છે. એ જ એના જીવનું નિશાન બની જાય કે કોઈ પણ ભોગે નિશાન પાડે છૂટક્યો છે એમ માનીને મંડી પડે, એમ માનીને મંડી પડે. ભક્તોના જીવનની અંદર દિવસે 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 દિવ્ય ગુણો અંદર પ્રવેશ કરવા માંડે, દિવ્ય ગુણો પ્રવેશ કરવા માંડે અને એક દાડોનું જીવન દિવ્યતાથી ભરાઈ જાય, છલકાઈ જાય. અને એવું જો થિંકિંગ ન કરે તો દિવસે દિવસે દિવ્ય ગુણને બદલે એના જીવનની અંદર માયા પ્રવેશ કરવા માંડે, માયા પ્રવેશ કરવા માંડે અને એક દિવસ આખું જીવન માયાથી સભર બની જાય. પછી એને સત્સંગની અંદર સુખને બદલે જ્યાં જ્યાં દ્રષ્ટિ નાખે ત્યાં ત્યાં દુઃખની જ અનુભૂતિ થાય, ત્યાં ત્યાં દુઃખની જ અનુભૂતિ થાય. એટલે ડાહ્યો મુમુક્ષ આ પદ્ધતિથી ચાલે. મહારાજ કે અમારા સંપ્રદાયમાં તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ચાર જેમાં છે એ જ મોટેરો કરવા યોગ્ય છે. પછી મહારાજ કે ચાર મત એક જ હોય મોટેરો કરવા યોગ્ય છે એવો કોઈ ખરો? ત્યારે ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી કે હા મારા ધર્મ હોય તો મોટેરો કરવા યોગ્ય છે. મહારાજ કે સાંભળો, ધર્મ તો વિમુખ જીવમાં હોય, એમ વિમુખ જીવમાં હોય. ભક્તો અહીંયા બહુ શબ્દ, બહુ શબ્દ સમજે. આ જે બે પ્રશ્નો છે બહુ અજોડ છે, એની અંદર ઊંડાણમાં જે રહસ્ય છે એને વાંચીને જયારે સમજશું ત્યારે આપણને સમજ્યા છે. એક વસ્તુ આપણે એટલી પેન્ડિંગ રાખીએ છીએ કે મહારાજ એવું કહે છે કે ધર્મ તો વિમુખ જીવમાં પણ હોય, માટે એ મોટેરો કરવો યોગ્ય નથી, એટલું પેન્ડિંગ રાખીને બીજો જે પ્રશ્ન છે એને વાંચીને બંને જયારે ભેગા કરશું ત્યારે મારનો અંતર્ગત અભિપ્રાય શું કહેવા માંગે છે ત્યાં સુધી આપણી દ્રષ્ટિ પડશે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ધર્મ તો કેટલાક વિમુખ માણસ હોય તેમાં પણ હોય, માટે તેને શું સત્સંગમાં મોટો કરશું? પછી આ વાત સાંભળીને કોઈથી ઉત્તર દેવાયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જો મહાત્મા સહિત ભગવાનની ભક્તિ હોય ને આત્મનિષ્ઠા, ધર્મ અને વૈરાગ્ય સામાન્યપણે હોય તો પણ કોઈ દિવસ એ ધર્મમાંથી પડે નહીં. કેમ? જે ભગવાનનું મહાત્મ્ય જાણતો હોય તો એમ વિચારે છે ભગવાનની આજ્ઞાને વિશે બ્રહ્માદિક સમગ્ર દેવ રહ્યા છે, તે ભગવાનની આજ્ઞા મારાથી કેમ લોપાય, એમ જાણીને ભગવાનના નિયમમાં નિરંતર રહે. બે પ્રશ્ન જયારે ભેળા કરીને ત્યારે ઉત્તર સંભવિત બને એમ છે. મહારાજ કે ધર્મ તો વિમુખ જીવમાં હોય તો શું કહે એને મોટરો કરશું? તો કોઈથી ઉત્તર નથી. પછી મહારાજ સ્વયં ઉત્તર કર્યું, મહારાજ કે જેના જીવનમાં મહાત્મ્ય સહિત ભક્તિ હોય એ અમારા સંપ્રદાયમાં મોટેરો કરવા યોગ્ય છે. મહાત્મ્ય સહિત ભક્તિ હોય, ખાલી ભક્તિ શબ્દ નો મૂક્યો, મહાત્મ્ય સહિત ભક્તિ હોય. મહાત્મ્ય શબ્દ એટલે નિષ્ઠાનું જોર મહારાજ બતાવ્યું કે જેના જીવનમાં નિષ્ઠાનું જોર છે, જેની પાસે અમારી ઉપાસનાનું બળ છે અને પછી અમારામાં જેને લગાવ થયેલો છે એ મહારાજ કે મોટેરો કરવા યોગ્ય છે. એ વિના તો મહારાજ કે ધર્મ તો વિમુખ જીવમાં હોય, માને જેના જીવમાં મહાત્મ્યનું જોર નથી, જેના જીવમાં અમારા સાથે મહાત્માની સાથે ભક્તિનું જોર નથી, માનો કે કોઈ પણ શબ્દને અવલંબન કરી, કોઈના સંઘને અવલંબન કરી અને ધર્મનું પાલન કરવા પણ મળ્યો હશે, પરંતુ જરાક દેશકાળ આવશે તો પછી ગોત્યો જડશે. અને એવા એવા તમને ઘણાય જોવા મળશે કે થોડા દાડે એટલો બધો વેગ વધે, એટલો બધો વેગ વધે, હરિભગત હોવા છતાંય પણ બહારનું ખાય નહીં, જાતે રસોઈ બનાવવા માંડે, અરે કોઈનું ન ખાય, ઘરના સ્વજનો ન ખાય, એટલી બધી શુદ્ધિ પાળવા માંડે. પણ માહી જો આ જોર ન હોય તો પછી ચાર છ મહિના પછી ભેગા થન તે હોટલમાં તમને ખાતો જોવા મળે. ધર્મ હતો જ, પરંતુ મહાત્મા એને ભક્તિનું જોર નહોતું કે જેને કારણે એને જે પ્રાપ્ત કરેલો ધર્મ એ ક્યારે તેથી ચલાયમાન થઈ ગયો એની ખબર પણ રહી નહીં. એટલે મહાત્મા જ્ઞાન સહિત જે ભક્તિ છે મહારાજ કે પછી એની અંદર ધર્મ, વૈરાગ્ય, આત્મનિષ્ઠા સહજ આવે છે. અને મહારાજ બીજી વાત પણ બહુ સરસ કરી, મહારાજ કે એવું મહાત્મા સહિત જ્યાં સુધી જેને ભક્તિ છે એનાથી ધર્મનો ભંગ થાય નહીં. અને મહારાજ કે જ્યાં સુધી એનાથી સારધાર ધર્મમાં નથી વર્તાતું તો સમજું એને પણ નિશ્ચય ને મહાત્મામાં કાંઈક ફરક છે. ભલે પોતે ગમે તેટલો મહિમાવાન સમજતો હોય કે મને તો ભગવાન બહુ સમજાણા છે, બહુ મનાણા છે, બહુ મોટા જાણું છું, પણ મહારાજ કે હજુ પણ એને ભગવાન જાણવામાં કાંઈક કચાશ છે, હજુ એને વધારે નિષ્ઠાનું જોર મારવાની જરૂર છે, વધારે પરમાત્માની સાથે પ્રેમ કરવાની જરૂર છે, વધારે ભગવાનમાં પ્રેમ કરશે અને વધારે જોર લગાડીને ભગવાનનો મહિમા સમજશે તો બાકીનું તો નિષ્ઠા અને ભક્તિને જોરે પાછળ પાછળ ઓટોમેટિક ધર્મ વૈરાગ્ય વગેરે ઓટોમેટિક આત્મનિષ્ઠા વગેરે ઓટોમેટિક જીવની અંદર પ્રવેશ કરી શકશે. એટલે મોક્ષને માટે સર્વથી શ્રેષ્ઠ મુદ્દો મહારાજ બતાવવા જો માગતા હોય તો નિષ્ઠાનો બતાવવા માગ્યા છે. અને તમે જુઓ મહારાજે લોયાના છઠ્ઠા વચનામૃતમાં પણ કીધું, મહારાજ કે ભક્તિની અંદર બધું જતો રહે ને એક રહે તો આપણે બધું રહેવું શું છે, તો કે ભગવાનના સ્વરૂપનું અચળ નિશ્ચય. જેને ભગવાનનો નિશ્ચય રહ્યો છે એના જીવનમાં ભક્તિ રહેવાની છે અને ભક્તો નિષ્ઠાનો જોર વાળો કદી મોક્ષ માર્ગમાં હિંમત ન હારે. ખાલી ધર્મના જોરે ચાલનારો ધર્મમાં જરા કે આમ તેમ થયું તે દાડ એના મનમાં એમ થાય છે કે હવે મારો મોક્ષ નહીં થાય, એને તરત એમ થાય હવે મારો મોક્ષ નહીં થાય. નિષ્ઠાવાળાના હૃદયની અંદર કેપ વર્તશે, મનમાં એમ હશે કે મારો મોક્ષ કેમ ન થાય, જરૂર થાય અને હું ભગવાન રાજ થાય એમ કેમ ન કરી શકું, જરૂર કરી શકું, એમ આવા મોટા ભગવાન મળ્યા છે મને તો શા માટે ન વર્તી શકું, એના હૃદયમાં એનો કેફ ફરતા છે અને કેફ જ એને ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ તમામથી સભર કરી દેશે અને મુક્ત કક્ષા સુધી પહોંચાડી દેશે. માટે મહારાજ કે મહાત્મય સિદ્ધ જે ભક્તિ છે એવો જે પુરુષ છે એ સંપદા અંદર મોટેરો કરવા યોગ્ય છે. ત્યારે શુક મુનિએ પૂછ્યું છે, જયારે એક મહાત્મ્ય સહિત ભક્તિ કરીને સંપૂર્ણ થાય ત્યારે એક ભક્તિ જ કેમ ન કહે ને ચાર વાના શા સારું કહ્યા? પછી મહારાજ બોલ્યા છે, અતિશય મહાત્મ્ય સહિત ભક્તિ ભગવાન વિશે હોય તો એક ભક્તિ વિશે ત્રણે આવી જાય અને સામાન્ય ભક્તિ હોય તો એકમાં ત્રણ ના આવે, માટે ચાર વાના સહિત જે ભક્તિ તે જેમાં હોય તે એકાંતિક ભક્ત કહેવાય એમ કહ્યું છે. અને એવી અસાધારણ ભક્તિ તો પૃથ્વી રાજાને હતી, તે ભગવાનને વર દેવાનું કહ્યું ત્યારે ભગવાનની કથા સાંભળવા સારું 10,000 કાન માગ્યા પણ બીજું કાંઈ ન માગ્યું. અને જે ગોપીઓને રાસ ક્રીડામાં ન જવા દીધી તે દેહ મૂકીને શ્રી કૃષ્ણ પાસે ગઈ, એવી અસાધારણ ભક્તિ હોય તો જ્ઞાનાદિ ત્રણે એક ભક્તિમાં આવી જાય છે. મહારાજને શુકાનંદ સ્વામી કે મહારાજ તમે કહો છો કે નિશ્ચય મહાત્મ્યજી ભક્તિ જોઈ તો પછી બીજાને હું કામ પ્રતિપાદન કર્યું, બધું જવા દેવું તો હું કામ પ્રતિપાદન કર્યું? મહારાજ કે પણ જુઓ અમે જે વાત કરી છે સામાન્ય મહાત્મ્યજી ભક્તિની વાત કરતા પરાકાષ્ઠાએ પહોંચેલી જે ભક્તિ છે એની વાત મહારાજ એ કરીએ છીએ. બાકી સામાન્ય સ્થિતિમાં જ્યારે સાધન સ્થિતિમાં જ્યારે વર્તતો હોય ત્યારે એની અંદર ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ ચારે જોઈ, પણ સાધન કરતા કરતા સાધ્ય સ્થિતિ સુધી જ્યારે પહોંચી જાય એક ક્ષણ પણ પરમાત્મા વિના રહી ન શકે અને એના વિના ભગવાન પણ ન રહી શકે આ પોઝિશન ભક્તિની જ્યારે નિર્માણ થાય ત્યારે એકલી મહાત્મા સિદ્ધ ભક્તિની અંદર બધું જ આવી જાય છે. બાકી આપણી સ્થિતિ કેવી? સાધન દિશાવાળી છે, સમજાય છે? આપણી સ્થિતિ કેવી છે? સાધન દિશાવાળી. એટલે આપણે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ ચારેય જોઈએ, પણ એ સાધન દિશામાં મત્તા મત્તા સિદ્ધ સ્થિતિ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે એકલી મહાત્મ્ય સહિત ભક્તિ એના માટે, એકલી નિષ્ઠાને માટે, મોક્ષ માટે પૂરતી છે. પણ સાધન દિશા છૂટી જાય અને સિદ્ધ સ્થિતિ જ્યારે પ્રાપ્ત થઈ જાય ત્યારે દંભ નહીં, ઓરિજિનલ. અને તો દમમાં તો આખી દુનિયા કે મને તો સિદ્ધ સ્થિતિ આવી ગઈ છે એવી વાત મહારાજ કહેવા માંગતા નથી. બટેકા વાળું ભજ્યું ભાળે ને એને લાડવો લાગે અને લાડવો ખાતા ખાતા ભજ્યું લાગે એ પોઝિશન જયારે નિર્માણ થાય ને ત્યારે વાત છે. મોટા સ્વામી ની સ્થિતિ આવી હતી, આપણે ભજીયા મૂક્યા ને તો એકાદ ખાય ને પછી કેવા લાડવા નથી ખાવા લઈ જાઓ પાછા, એ ખબર નથી ભજ્યું ખાવ છો કે લાડવો ખાવ છો, એને માટેની મહારાજ વાત કરી રહ્યા છે. બાકી મહારાજ કે ચારે વસ્તુ સંપૂર્ણ જોઈએ. એક નાનો પ્રશ્ન છે પણ વાંચી નાખીએ, 5-10 મિનિટ વધારે થાય પણ આ ફેરી તમને ખબર ને લોયા પ્રકરણ અને વડતાલ પ્રકરણ બી પૂરા કરવાના છે એટલે માટે તોય ટાઈમ તો રહેવાનો. હવે કેટલા જોઈએ 6:30 વાગ્યા છે. સ્તુતિ પ્રાર્થના કરીને તો હાથે બધું પૂરું થઈ જાય, પછી શેખ હવા 8 ભેગું થવાનું એટલે વચ્ચેનો ગેપ વધી જાય છે, આમે લાંબો થઈ પડે છે એટલે થોડુંક લંબાવવામાં વાંધો નથી. જો કે તમને આમ તો આમને કથા હવાર સુધી કરી રાખી તો એમને સમાધિ સ્થિતિ આવી જાય એમ છે. સમાધિ સમાધિ આવું કરે, સમાધિ વળી ક્યાં કઠણ છે, વચનામૃતની કથા કરો એટલે સમાધિ. સુરા ખચ ન કહેતા, બેઠા બેઠા જોલા ખાય. મહારાજ કે હું એલા બેઠો બેઠો જોલા ખા. મહારાજ કે મહારાજ આ ભટડો કે આ પોથી ખોલે એમાં જ કાઢે છે કે એ ભટડો પોથી ખોલે ને બસ તરત શરૂ થાય છે કે હમણાં લો કરી દે બંધ અને શ્રીપતિ એમ કરે ને પછી જોલું ખાવ ક્યાંય જો કે વચનામૃત તો ભૂકા કાઢ નાખે નહીં. સમાધિ સ્થિતિ પ્રાપ્ત કરાય દે એમ છે. લો વગર અષ્ટાંગ યોગે છેલ્લો અદભુત પ્રશ્ન છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી પૂછ્યું છે એવી અસાધારણ ભક્તિ શે ઉપાય કરીને આવે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે મોટા પુરુષની સેવાએ કરીને આવે છે. તે મોટા પુરુષ પણ ચાર પ્રકારના છે, એક તો દીવા જેવા, બીજા મશાલ જેવા, ત્રીજા વીજળી જેવા ને ચોથા વડવાનળ અગ્નિ જેવા. તેમાં દીવા જેવા હોય તે તો વિષયરૂપી વાયુએ કરીને ઓલાઈ જાય ને મશાલ જેવા હોય તે પણ તેથી અધિક વિષયરૂપી વાયુ લાગે તો તેણે કરીને ઓલાઈ જાય ને વીજળી જેવા જે હોય તે તો માયારૂપી વરસાદને પાણીએ કરીને પણ ન ઓલાય અને વડવાનળ અગ્નિ જેવા હોય તે તો જેમ વડવાનળ સમુદ્રમાં રહે છે પણ સમુદ્રના જળનો ઓલાય ઓલાતો નથી અને સમુદ્રના જળને પીને મૂળ દ્વારે કાઢી નાખે છે. તે પાણી મીઠું થાય છે. તેને મેઘ લાવીને સંસારમાં વૃષ્ટિ કરે છે. તેણે કરીને નાના પ્રકારના રસ થાય છે. તેમ એવા જે મોટા પુરુષ છે તે સમુદ્રના જળ જેવા ખારા જીવો હોય તેને પણ મીઠા કરી નાખે છે. એવી રીતે ચાર પ્રકારના જે મોટા પુરુષ કયા તેમાં જે વીજળીના અગ્નિ જેવા તથા સમુદ્રના અગ્નિ જેવા મોટા પુરુષ છે તેમની સેવા જો પોતપોતાના ધર્મમાં રહીને મન કર્મ વચને કરે તો તે જીવના હૃદયમાં મહાત્મ્ય સહિત ભક્તિ આવે છે. તે વીજળીના અને અગ્નિ વીજળીના અગ્નિ જ તે વીજળી ને અગ્નિ જેવા તો સાધન દિશાવાળા ભગવાન એકાંતિક સાધુ છે અને વડવાનળ અગ્નિ જેવા તો સિદ્ધ દિશાવાળા ભગવાનના પરમ એકાંતિક સાધુ છે એમ જાણવું. બ્રહ્માનંદ સ્વામીનો પ્રશ્ન છે. મહારાજ કે મહારાજ એવી સ્થિતિ કેમ આવે કે મહાત્મ્ય સિદ્ધ ભક્તિ એવી કેમ પ્રગટ થાય કે એક ભક્તિની અંદર ચારે વસ્તુ સમાઈ જાય એવી સિદ્ધ સ્થિતિ કેમ આવે? તો એવી સ્થિતિ જે પામ્યા છે એવા જે પુરુષ છે એના માધ્યમથી એવી સ્થિતિ પ્રાપ્ત થઈ શકે છે. એમાંય પણ પાછા મહારાજ કે ચાર ભેદ છે. મહારાજ કે દીવા જેવા, મશાલ જેવા, વીજળી જેવા, વડવાનળ અગ્નિ જેવા, આ ચાર પુરુષ છે. એમાં મહારાજ કે દીવા જેવા અને જે મશાલ જેવા પુરુષ છે એને જ્યારે વિષયરૂપી વાયુ વાય છે ત્યારે ઓલવાઈ જાય છે. માને એ સાધન દિશામાં ગમે તેટલા પુરપાટ જતા હોય અને ઘણા વ્યક્તિ આગળ વધતા હોય પણ એને એવો કોઈ વિષયનો જોગ થઈ જાય તે રોકાઈ જાય છે. એની સાધના ત્યાં અટકી જાય છે, એ આગળ વધી શકતા નથી. અને વીજળી જેવા વડવાનળ અગ્નિ જેવા છે એ જ્યારે એ પુરપાટ કરતા સાધનામાં આગળ વધતા હોય ત્યારે એની વચ્ચે એને રોકવા માટે જે કોઈ પદાર્થ આવે એને હટાવી દે છે પણ એનો રોક્યો રોકાતો નથી. આ બે પ્રકારના જે ભક્ત છે ચાર પણ આમ બે બેને વિષયરૂપે વાયુ અસર કરી શકે છે, બેને કરી શકતા નથી. તો મહારાજ કે એની સેવાએ કરીને જ્યારે રાજી કરે છે ત્યારે ભક્તની પણ એવી સ્થિતિ થાય છે. મહારાજ કે કારણ કે જ્યારે એવો ભાવથી એની વિશે મન જોડાય છે અને સેવા જ્યારે કરે છે અને સેવા કરતા કરતા એના જેવા ગુણ એની અંદર જ્યારે પ્રવેશ કરવા માંડે છે અને જેમ જેમ એની સ્થિતિ છે આની સ્થિતિ બંધાતા બંધાતા એક દાડો મહારાજ કે ભક્તની સ્થિતિ અથવા તે સંતની સ્થિતિ પણ એવી બંધાઈ જાય છે. અને ભક્તો તમે વ્યાપક દ્રષ્ટિ નાખશો તો પણ ખ્યાલ આવશે કે મુમુક્ષને એવું જ્યારે તાન જાગે અને એવો જ્યારે યોગ થાય ત્યારે મુમુક્ષ કક્ષા સુધી પહોંચી શકે છે. એમને પહોંચી શકાતું નથી. એક તો એને તાન હોવો જોઈએ ને યોગ હોવો જોઈએ, બે જો ભેગું થઈ જાય તો એનું નિશાન પડ્યા વિના રહે જ નહીં, અવશ્ય મેં એનું નિશાન પડી જાય છે. અને પછી એ સ્થિતિને પામી જાય છે કે એને પછી વિષયરૂપી વાયુ અસર કરી શકતા નથી. પણ સાધન સ્થિતિમાં મહારાજ પાસે કેવું લખ્યું, માનો કે એવી પોઝિશન એની હોય તેમ છતાં પણ પોતપોતાના નિયમમાં રહીને, એવો શબ્દ મહારાજ મૂક્યો. શું કામ મૂક્યો ખબર? કારણ કે પોતે સાધન દિશામાં છે, સાધન દિશામાં છે એટલે માનો કે પહેલાના અવલંબને કરી અને અયલફેલ જેમ મનમાં વર્તવા માંડશે તો મહારાજ કે એની સેવા કરતો હશે યદ્યપિ પણ, એની સેવા કરતો યદ્યપિ પણ મહારાજ કે વાયુ વિષયરૂપી વાયુ ભરખી જશે. એટલે એને ગમે તેવા મોટા પુરુષનો જોગ થયો હોય, તેમ છતાંય પોતે તો સાવધાન રહેવું જ પડે. પોતાની બાંધેલી જે મર્યાદા છે એની અંદર તો રહેવું જ પડે. અને ભક્તો, આ પદ્ધતિ મહારાજે જ બતાવી છે, નતર મહદઅંશે શાસ્ત્ર માત્ર તમે દ્રષ્ટિ નાખશો, આમ બાર દ્રષ્ટિ નાખશો તો એવું જ જોવા મળે કે મોટા પુરુષ મળી જાય પછી એને કાંઈ કરવાનું રહેતું નથી. તમે લાગડ દ્રષ્ટિ નાખશો તમને એવું જોવા મળશે, પણ સ્વામિનારાયણ સંપ્રદાય એના કરતાં કાંઈક જુદું થિંકિંગ કરે છે, મારની વિચારધારા કંઈક જુદી છે. એટલે જ મારે હરભાઈ વાલભાઈને કહી દીધું, તમારી વાત સાચી, તમારી સ્થિતિ છે, પરંતુ તમારી સ્થિતિને અવલંબન કરી અને બીજાની સ્થિતિ ભૂંડી થઈ જાય માટે આમ સંવિત બનશે નહીં, માટે તમે આ સભાની અંદર પ્રવેશ કરી શકો નહીં. જ્યાં જ્યાં તમે દ્રષ્ટિ નાખો, મહારાજ અંત્યના 38માં કીધું, મહારાજ કે જીવને જોડી દેવો, એવા જે ભગવાનના સંશયની સાથે જીવને જોડી દેવો, એમ કહીને તરત મહારાજ પાછું બોલ્યા, મહારાજ કે તેમ છતાંય વિષયથી તો દૂર જ રહેવું, વિષયનો પ્રસંગ તો થવા જ દેવો નહીં, કારણ કે વિષય એટલા બધા ભયંકર છે. ગોપાલ સ્વામી વાતોમ લખે, અક્ષરધામનો મુક્ત પૃથ્વી પર આવ્યો હોય, અનંત આત્માને તારવાનો સંકલ્પ લઈને આવ્યો હોય, અનંત આત્માને તારવાનો સંકલ્પ લઈને આવ્યો હોય, યદ્યપી મહારાજ કહે કે જો બહુ વિષયનો જોગ થાય અને જો ગાફલાય રાખે તો અનંત આત્માને તારવા માટે આવ્યો હોય, તેમ છતાંય એ સ્વયં પોતે પાછો જઈ શકે નહીં. પેલો પ્રસંગ બહુ પ્રસિદ્ધ છે ને, ઈચ્છારામજી મહારાજ જયારે ધામમાં ગયા ત્યારે ઘેલાને કાંઠે અગ્નિ સંસ્કાર ચાલતો હતો. એક બાજુ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી બધા સંતો બેઠા હતા. એમાં ગોપાળાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામી કઈ કાનમાં કહેતા હતા, મહારાજ જોઈ ગયા. એટલે મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું, શું યોગીરાજના કાનમાં કોશ કે જી, કેવું અમને કોણ કે? ત્યારે કે મહારાજ, હું ગોપાળાનંદ સ્વામીને એવું કહેતો હતો કે ગઈકાલે મહારાજે લાડુબાન જીવબાન પાસે બહુ સરસ કઈક વાત કરી હતી, તો મહારાજને તમે કોને કે? મહારાજે આપણને વાત કહે. એટલે મહારાજ કહે, સ્વામી કાલની વાત તો બહુ જબરી હતી ને, સાંભળો, લાડુબાન જીવબા અમારી વચ્ચે જે ચર્ચા થઈ હતી, મહાન પ્રશ્નો પૂછાતા, પણ એવો પ્રશ્ન તો અક્ષરધામનો મુક્ત જ પૂછી શકે અને ઉત્તર તો એક પુરુષોત્તમ નારાયણ જ આપી શકે, એમ કહીને મહારાજે વાત કરી. મહારાજ કે લાડુબાન જીવબાએ અમને પ્રશ્ન કર્યો હતો કે મહારાજ, બદ્ધ આત્મા હોય મુક્ત કેમ થાય અને મુક્ત આત્મા બદ્ધ કેમ થઈ જાય, આવો અમને પ્રશ્ન કર્યો હતો. ત્યારે મહારાજ કે મેં ઉત્તર આપ્યો, સાંભળો, બદ્ધ આત્મા હોય પરંતુ એને મોક્ષનો ખપ જાગે, સમ્યક ધર્મ જ્ઞાન વૈરાગ્ય યુક્ત એવા જે સંત એનો એને મેળાપ થાય અને પોતે ખટકો રાખીને જ્યારે વર્તવા માંડે, રૂડો દેશકાળ આદિ કે એને જ્યારે યોગ્ય મળી જાય અને પછી મહેનત જ્યારે કરે, અમે બાંધેલી જે મર્યાદા એ પ્રમાણે સારધાર વર્તે, તો બધ આત્મા મુક્ત થઈ જાય. અને મહારાજ કે મુક્ત બધ કેમ થાય? તો કે અક્ષરધામમાંથી આવ્યો હોય પણ બે સાવધાન રહે, વિષયનો બહુ ચોક થાય અને જગતની અંદર બહુ સન્માન મળે અને એ બાજુ મન જો ખેંચાઈ જાય તો મુક્ત આત્મા પણ બદ્ધ બની જાય, એવી એ આલોકની સ્થિતિ છે. એટલે આ વચનામૃતની અંદર બીજી પણ એક આપણે સાવધાન રાખવાની રહે કે ગમે તે સ્થિતિ આપણે વર્તાતા હોય પરંતુ જરાય ગાફલાય જો રાખવા જાય તો માયા લૂંટી જાય છે. એટલે દેહની અંદર પ્રાણ હોય ત્યાં સુધી મુમુક્ષને અખંડ સાવધાન રહેવું પડે. અહીંયા મહારાજ વડવાનળ અને વીજળીના જેવા મહામુક્તોની વાત કરી, એ મુક્તોની વાત અવશ્ય મેં અહીંયા મહારાજ કરી છે. મહારાજ કે ખારા જીવાત્મા હોય, ખારા સમુદ્રને મીઠું પાણી બનાવી દે છે, એમ ખારા દૂધવા જેવો કોઈ રીતે મોક્ષને માર્ગે હાલી જ ન આવે એ ખારો કહેવાય. કોઈ હિસાબે એની અંદર મોક્ષને માર્ગે હાલે કે સ્થિતિ જ ન હોય, તેમ છતાંય એને ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિનું નિરૂપણ કરાવી, ભગવાનનું સ્વરૂપ ઓળખાવી અને જે તે પ્રકાર કરીને મોક્ષને માર્ગે ચલાવે, મહારાજ કે આવી સ્થિતિ હોય તેમ છતાંય પણ એવા એવા સંતો કે એવા ભક્તો એને પણ સાવધાની તો રાખી જ ઘટે, કારણ કે લોકની અંદર એકને જ બંધન ન થાય અને કોણ છે? એ પરમાત્મા સ્વયં નારાયણ છે. બાકી કોઈને, અને તમે જુઓ, બાકી કોઈ પણને બંધન થવાની શક્યતા હોવાથી મહારાજે જે વાતનું નિરૂપણ કર્યું એની અંદર દ્રષ્ટિ નાખો તો ખબર પડે. ગોપાલસ્વામીની વાતોમાં દ્રષ્ટિ નાખીએ તો ખ્યાલ આવે. મહારાજ અવતારો જયારે પૃથ્વી પર આવ્યા ત્યારે 16,000 સાથે રાસ રમ્યા, પણ તેમ છતાં એને બંધન થયું નહીં. જ્યારે મુક્તોની વાત જયારે આવી ત્યારે મહારાજ કે રહેજો પંચવ્રત પ્રમાણ રે, ધારી વિચારી સૌ મન માય રે. મહારાજ કે તમે આ પંચવ્રતમાંની બાંધેલી, તમે મુક્ત કક્ષાવાળા છો મને ખબર છે, તમે મહામુક્ત છો, પરંતુ માયા મહા અનાડી છે. માટે ભલે તમે ગમે તે સ્થિતિને પામેલા હોવ, પરંતુ મારી બાંધેલી આ જે મર્યાદા છે એ મર્યાદાની બહાર પગ મૂકશો નહીં. અને જો બહાર પગ મૂકશો તો અવશ્ય મેવું દુઃખ થશે. મહારાજ કે કાળ માયા કર્મ તો કોઈ દુઃખ આપવા સમર્થ નથી. તમે જેટલો બહાર પગ મૂકશો, માને જેટલી મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરશો એટલું દુઃખ થશે, જેટલું આજ્ઞાનું પાલન કરશો એટલું સુખ થશે. મહારાજ પ્રથમના 34મા વચનમાં બતાવ્યું. એટલે અહીંયા મહારાજ જેને એ સ્થિતિ પ્રાપ્ત કરવી છે એને રૂડો સંગ અને પોતાની સાવધાની આ બેના અવલંબને કરી અને અવશ્ય મેવ ભક્ત જે છે એ પણ મહાત્મય સહિત જે ભક્તિ છે એની અંદર ગરકાવ થઈ શકે એવી મહાત્મય સહિત ભક્તિ જેના પેટાળમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહજમાં આવી જાય એવી સ્થિતિને ભક્ત પ્રાપ્ત કરી શકે છે. ઇતિ વચનામૃતમ વડતાલનું 3જું વચનામૃત થયું સહજાનંદ સ્વામી મહારાજ.